તારીખ 5/1/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 788 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 461
અંતર ગર્ભિત ધ્યાત્મરૂપ ક્રિયા છે અને તે અંતરદૃષ્ટિ ભાગ છે. તે પરિણામ અને ક્રિયા પરિણમતા એવા જે પરિણામ અને પરિણામ ક્રિયા કહે છે. ક્રિયા પરિણામની ફેરવી, પરિણામ જે પરિણામથી બીજા પરિણામે ફરે બદલાય અવસ્થાથી અવસ્થાંતર થવું, સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષા ગાથા 327 ઉપરના પ્રવચન. દિવ્ય ધનીની વાત લીધી છે. આ ભગવાન સર્વજ્ઞદેવ જિનેન્દ્ર પરમાત્માને સમૂહ શરણમાં પૂર્વકર્મને લઈને દિવ્ય ધ્વનિનો યોગ હોય છે. તે દિવ્ય ધ્વનિ જ્યારે ખરે છે તે વખતે, દિવ્ય ધ્વનિ વખતે સામે ધર્મ સમજનારા જીવો હોય છે. ભગવાનની સભામાં, ભગવાનની વાણીમાં જે આત્માનો ધર્મ કહેવાય છે તે ધર્મને વાણીના નિમિત્તે સમજી શકે એવી યોગ્યતાવાળા અને એવી પાત્રતાવાળા જીવો ભગવાનની સભામાં હોય છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એમનો પણ જો ધર્મોપદેશ ચાલતો હોય તો એમના નિમિત્તે પણ કોઈ ને કોઈ જીવોનું ધર્મ પામવાનું કારણ બને છે. કોઈ ધર્માત્માની વાણી સર્વથા નિષ્ફળ જાય એવું બનતું નથી. જો એમ હોય તો એ વાણી ખરવાનું કારણ નથી, વાણી થવાનું કારણ નથી. કોઈને કોઈ જીવોનું હિત થવાનું હોય છે, ધર્મ પ્રાપ્તિ થવાની હોય છે એવું નિમિત્તત્વ તે વાણીમાં રહેલું છે, તેથી જગતમાં એનું સાર્થક પણ છે. નીચે છદ્મસ્થમાં પણ આ નિયમ છે તો સંપૂર્ણ વિતરાગતા જેમને પ્રગટ થઈ છે, વાણીની પણ જેમને ઈચ્છા નથી, ઉપદેશની પણ જેમને ઈચ્છા નથી, એવા સર્વજ્ઞ વિતરાગ પરમાત્માને વાણીનો યોગ થાય ઓઠ અને કંઠ હાલ્યા વિના, હલનચલન દેહનું થયા વિના, સ્થિર ધ્યાનસ્થ દશામાં, શુક્લ ધ્યાનમાં બિરાજમાન છે, જ્ઞાનના ધારક છે, અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે, કુદરતી વાતાવરણમાંથી દિવ્ય ધ્વનિ ગાજે છે, ત્યારે એની અંદર આત્મા અને આત્મ પ્રાપ્તિના ઉપાયનો મુખ્ય વિષય પ્રદર્શિત થાય છે, પ્રગટ થાય છે. એમ જ્યારે બને ત્યારે એમની સભામાં, સાંભળવાની સભામાં કરોડો અબજ જીવો છે. ક્ષેત્ર મર્યાદિત છે, પણ એ મર્યાદિત ક્ષેત્રમાં એવો અતિશય છે કે અનેક જીવો આવે, ગમે તેટલા આવે, છતાં પણ ત્યાં એનો સમાવેશ થઈ જાય છે. જરા પણ કોઈને ગરદી, ધક્કા મૂકી, અવ્યવસ્થા એવું કાંઈ થતું નથી, અને અનેક જીવો ધર્મ પામે છે. એ તીર્થંકરની વાણી છૂટે અને સિદ્ધાલયમાં પધારે ત્યાં સુધીમાં તો લાખો કેવળીઓ થઈ જાય, મુનિઓ તો એથી વધારે થાય, અને સમ્યક દ્રષ્ટિઓ તો લાખો ના લાખો સમ્યક દ્રષ્ટિઓ થાય. એટલા બધા પાત્ર જીવોનો સમૂહ ભગવાનની ધર્મસભામાં આવેલો હોય છે. તેથી વાણી નિષ્ફળ જાય ભગવાનની, ભલે ઈચ્છા વિના વાણી નીકળી છે, તો પણ તે વાણી નિષ્ફળ જાય એવું બનતું નથી. ધર્મ સમજે છે જીવો પોતાની પાત્રતાને લઈને. એવી પોતાની પાત્રતા વાળા જીવો ત્યાં હોય છે, તેમને ભગવાનની દિવ્યધ્વનિમાં એવા ન્યાયો આવે, એવોની પણ એવા બહુ વચન છે, એવા ન્યાયો આવે કે સમજનારને પોતામાં ધર્મ વૃદ્ધિનું જ નિમિત્ત થાય. એ ન્યાયો ભગવાનની વાણીમાં જે ન્યાયો આવે છે, તે ન્યાયો સાંભળનારને, સમજનારને પોતામાં ધર્મ પ્રત્યો હોય તો ધર્મ વૃદ્ધિનું નિમિત્ત થાય છે, ન પ્રત્યો હોય એને પ્રાપ્ત થવાનું નિમિત્ત થાય છે, અને જેને ધર્મ પ્રગટ થયો હોય તેને ધર્મ વૃદ્ધિનું નિમિત્ત થાય છે. એ નિમિત્ત થાય છે. એ ન્યાયથી વિશેષ વિશેષપણે પોતાના પુરુષાર્થમાં ઉગ્રતા પ્રગટાવીને પોતાના સ્વરૂપમાં વિશેષ સ્થિર થાય છે. જેમ જેમ એ વિશેષ સ્થિર થાય છે, તેમ તેમ એમને નિર્મળતા ધર્મની પરિણતિમાં વૃદ્ધિ થતી જાય છે, વિકાસ થતો જાય છે, વિતરાગતા વધતી જાય છે. સાંભળવામાં વાણી તો નિમિત્ત માત્ર થાય છે, વાણીનું પણ લક્ષ છોડીને તે જીવો સ્વરૂપનો આશ્રય વધુ ઉગ્રતાથી કરે છે અને વધુ વિતરાગતાને પ્રગટ કરે છે. એ રીતે ભગવાનની વાણીમાં આવેલા ન્યાયો ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત થાય છે. ધર્મવૃદ્ધિના વિકલ્પથી વાણીના પરમાણુ બંધાયા. હવે એ જે વાણી પ્રગટે છે એના પૂર્વકર્મને જોઈએ, ભૂતકાળના ઇતિહાસને જોઈએ, તો ભગવાનને જે વાણીનો યોગ છે, ઉદગળ વર્ગણા છે ને શબ્દ વર્ગણા, એ શબ્દ વર્ગણાનો જે યોગ છે, નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એનું કારણ એ છે કે ભૂતકાળમાં તીર્થંકરના આત્માએ પણ જગતમાં ધર્મવૃદ્ધિનો ભાવ, શુભ ભાવ ઘણા ઉત્સાહથી ને ઘણા રસથી કર્યો હતો. જગતના સર્વજીવો આવા વિતરાગી ધર્મને પ્રાપ્ત થાવ, નિર્દોષ ધર્મને પ્રાપ્ત થાવ, સંપ્રદાયને પ્રાપ્ત થાવ એમ નહીં, અમારા સંપ્રદાયમાં ભળે એમ નહીં. જગતના સર્વજીવો આત્માની શુદ્ધિને પ્રાપ્ત થાવ અને આત્માની શુદ્ધિને પ્રાપ્ત થતાં દુઃખ એમના નાશ થાય, દુઃખ દશા એમની નાશ થાય અને આત્મિક સુખની દશા એમને આનંદની દશા ઉત્પન્ન થાય, એવી ભાવના નિષ્કારણપણે ભૂતકાળમાં છદ્મસ્થ અવસ્થામાં તેમને વારંવાર ઉત્પન્ન થઈ હતી એવો વિકલ્પ અને શુભ ભાવ એમને અવારનવાર વારંવાર થતો હોય છે. જે વિકલ્પના નિમિત્તે એમને તીર્થંકર નામ કર્મના પરમાણુનું નિબંધન થાય છે, જેનો ઉદય તીર્થંકર પ્રકૃતિ બાંધે છે છદ્મસ્થ અવસ્થામાં, અને ઉદય થાય છે વિતરાગ સર્વજ્ઞ કેવળ જ્ઞાન પામ્યા પછી એનો ઉદય આવે છે. બાંધે છે તો શુભ ભાવ હોય છે ત્યારે બંધન થાય છે, કેવળ જ્ઞાન થયા પછી તો નવું બંધન થતું નથી. નવું બંધન થતું નથી પણ પુરાણા જૂના કર્મનો ઉદય આવે છે અને આ રીતે વાણીનો યોગ થાય છે. એ વાણીના નિમિત્તે ધર્મવૃદ્ધિ થાય છે, બીજા જીવોને ધર્મવૃદ્ધિ થાય છે. એમ કેમ થાય છે કે એ વાણી એવી કેમ નીકળી, એનો અહીંયા લોજિક છે કે બીજાને ધર્મવૃદ્ધિ થાય એવી વાણી કેમ નીકળી, કે એ વાણી નીકળવાનું કારણ પણ ધર્મવૃદ્ધિનો વિકલ્પ હતો. અત્યારે ભલે વિકલ્પ નથી પણ એ વાણીના પરમાણુનું કર્મબંધન થયું ત્યારે પણ વિકલ્પ એવો હતો કે ધર્મવૃદ્ધિ થાવ, જગતમાં ધર્મની વૃદ્ધિ થાવ, એવા વિકલ્પથી એ પરમાણુનું બંધન થયું હતું કર્મનું, એનો ઉદય આવ્યો છે અત્યારે વિતરાગતાની દશામાં. એટલે ધર્મવૃદ્ધિના વિકલ્પથી વાણીના પરમાણુ બંધાયા, તે વાણી સામાજીવોને પણ ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત થાય છે. આમ તો અનેક જીવોને અનેક પ્રકારનો આશંકાઓ પ્રશ્નો ઉત્પન્ન થાય, તેને દિવ્ય ધ્વનિમાંથી પોતપોતાના પ્રશ્નના અનુસંધાનમાં ઉત્તર મળે છે એવું સમજાય. કે મારા પ્રશ્નના ઉત્તરમાં ભગવાનની દિવ્ય ધ્વનિમાં આમ ઉત્તર આવે છે, પણ કોઈ વાર કોઈ ઇન્દ્રને પ્રશ્ન ઉઠો હોય, કોઈ ગણધરદેવને પ્રશ્ન ઉઠો હોય, કોઈ મહામુનિ મહા આચાર્ય હોય એને પ્રશ્ન ઉઠો હોય, કોઈ ચક્રવર્તીને પ્રશ્ન ઉઠો હોય, એવા કોઈ મોટા પુરુષને પ્રશ્ન ઉઠો હોય તો દિવ્ય ધ્વનિમાં એમ પણ આવે કે ફલાણા ચક્રવર્તીને અથવા ફલાણા ગણધર મહારાજને આચાર્યને આમ પ્રશ્ન થયો છે, એનો આ ઉત્તર ચાલે છે. તો એ બધાને એક સરખું પાછું ક્યાં સંભળાય સમજાય, એવો પ્રકાર એક ભજે કે બધાને પોતપોતાના પ્રશ્નનો પણ ઉત્તર મળે, એવો પણ એક પ્રકાર ભજે કે એક સર્વસામાન્ય પ્રશ્ન કોઈ એક થયો છે, વિશિષ્ટ પ્રશ્ન થયો છે જે બધાને સામાન્યપણે એ પ્રશ્નના રૂપમાં આવો ઉત્તર છે એમ પણ સમજાય. એટલે જુદું જુદું પણ સમજાય, એ પણ સમજાય, એવું દિવ્ય ધ્વનિમાં અતિશય છે. જેમ આપણે કોઈ સભા ચાલતી હોય, અનેક પ્રકારના પ્રશ્નોની છણાવટ ચાલતી હોય, એમાં કોઈ વિશિષ્ટ અગત્યની વાત હોય તો એમ શું કહે છે કે ચાલુ વિષયને છોડીને એક અગત્યની જાહેરાત કરવામાં આવે છે, બધાનું ધ્યાન ખેંચાય. અત્યારે જે વાત ચાલતી હતી ને આ કંઈક બીજી વિશિષ્ટ ખાસ વાત કહેવા માગે છે એમ ભગવાનની સભામાં પણ કોઈ એવા મહાપુરુષનો મોટા પુરુષનો પ્રશ્ન આવે ત્યારે એ પ્રશ્ન અને પ્રશ્નનો ઉત્તર બંને વાણીમાં આવે. આમ પ્રશ્ન થયો છે ફલાણા ચક્રવર્તી, ફલાણા આચાર્ય,
હે
બધું આવે, બધું આવે, નામ થામ બધું આવે. પણ ભગવાન ન હોઠ હાલે ન કંઠ ચાલે કાંઈ નહીં એમ દિવ્ય ધ્વનિમાં, અને અક્ષરથી કોઈ આવે નહીં, સમજાય બધાને એમ, કોઈ અક્ષરથી વાત ન આવે કે આમ પ્રશ્ન થયો છે. એવો જે આપણે બોલીએ છીએ એવી શબ્દરચના, અને ઉત્તરમાં નામ થામની એવી શબ્દરચના એમ ન આવે, પણ સમજાય બધાને પોતાની ભાષામાં, પોતાના શબ્દ ભાષકો જે જે ભાષાના જે શબ્દો હોય એમાં સમજાતું હોય એ પ્રકાર એને લાગે છે. એવું છે જેમ કે ભગવાનની દિવ્ય ધ્વનિમાં એમ આવે કે આ સભામાં બેઠેલા ફલાણા ફલાણા જીવ ફલાણા ફલાણા ક્ષેત્રમાં ફલાણા ફલાણા કાળમાં તીર્થંકર થશે. આ તીર્થંકર નું દ્રવ્ય છે એ બધાને સમજાય. અને એક અસંખ્ય જીવ, લાખો કરોડો જીવો એ ખ્યાલમાં આવે. એટલે એવું એવી કોઈ વિશિષ્ટ જાહેરાત હોય તો એને સાક્ષી અનેક લોકોમાં થાય છે. ખાલી એ જ જીવે સાંભળ્યું કે બે ચાર જણા એ સાંભળ્યું એવું નથી, મતલબ લાખા લાખો કરોડો જીવ હોય છે કે જેને એવી કોઈ વિશિષ્ટ વાત હોય તો જાણવા મળે છે ને સાંભળવા મળે છે. શબ્દ પ્રયોગ કરવો ઉચિત નથી એમ સામાન્યપણે કહેવાય છે, પણ એવી પણ એક અપેક્ષા છે કે જે અપેક્ષાએ જે કહેવાના માગે છે તે અપેક્ષાએ તો 100 એ 100% તેમ જ છે. એટલે ત્યાં જકાર વાપરવો ઉચિત પણ છે. જકાર વાપરવો નહીં એવો એકાંત પણ નથી. જેમ જકાર વાપરવામાં એકાંત ગણવામાં આવે છે એમ જકાર ન વાપરવો એવો એકાંત પણ નથી. એમ છે આત્મા પોતાના મૂળ સ્વરૂપે, અસલ સ્વરૂપે જેવા જીનેન્દ્ર પરમાત્મા સિદ્ધ પરમાત્મા છે એવો જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. એમ જકાર વાપરવામાં કોઈ મુસીબત નથી, કોઈ તકલીફ નથી, કોઈ અન્યાય નથી. ખરેખર તો એમાં સ્વરૂપની સ્થાપના છે. સ્વરૂપની સ્થાપના જેમ નિક્ષેપમાં સ્થાપના નિક્ષેપ છે ને, એમાં આમાં સ્વરૂપની સ્થાપના છે. અને એ સ્થાપના ન્યાયોચિત છે, ન્યાયસંગત છે. જે કાંઈ જોકાર વાપરીને સ્થાપવામાં આવે છે એમાં ન્યાય છે કે નહીં એટલું જોવાનું છે. મૂળ સ્વરૂપે આત્માના પોતાના મૂળ અસલ સ્વરૂપે પોતે સિદ્ધ સ્વરૂપે છે. જેવા સિદ્ધ પરમાત્મા છે એવા જ સ્વરૂપે છે. યોગ સારમાં યોગીન્દ્ર દેવે, યોગીન્દ્રાચાર્ય એમ કહ્યું કે એવું ન સ્વીકારે એના જેવડું જગતમાં બીજું કોઈ મોટું પાપ નથી. જગતમાં 18 પાપ સ્થાનક છે, એ 18માં સૌથી મોટું પાપ આવા પોતાના જ મૂળ સ્વરૂપનો અસ્વીકાર ભાવ, અશ્રદ્ધા ભાવ છે. એમણે એ વાત કેવી રીતે લીધી છે, સૌથી મોટું પાપ ગણાય છે. એવું ન સ્વીકારે, એવું ન સ્વીકારે એમને કિંચિત આભો પાછળ સ્વીકારે, અન્યથા સ્વીકારે તો પણ એ મિથ્યાત્મનું એટલું જ મોટું સર્વથી મોટું પાપ છે. એને સૌથી મોટું પાપ ગણાયું છે. બધા પાપો એનાથી હેઠે છે, આ સૌથી મોટો પાપ છે. સમજના ધર્મ વૃદ્ધિ ના વિકલ્પ થી વાણીના પરમાણુઓ બંધાયા, તે વાણી સામાજીઓને પણ ધર્મની વૃદ્ધિ નું જ નિમિત્ત થાય છે. ભગવાનની વાણી સામાજીઓને પણ ધર્મની વૃદ્ધિનું જ નિમિત્ત થાય છે. એમાં એ જ પ્રકારનું નિમિત્તત્વ છે, બીજા પ્રકારનું નિમિત્તત્વ એમાં નથી. સમજે છે જીવ પોત જીવો પોતાની યોગ્યતાથી. એક જીવ ધર્મ દશા છોડીને ધર્મની પ્રાપ્તિમાં આવે, બીજો કોઈ જીવ ઉપરના ગુણ સ્થાનમાં આવે, કોઈ જીવ મુનિ દશામાં આવે, અને કોઈ જીવ મુનિ હોય તો કેવળ જ્ઞાનમાં પણ આવે. એક જ સમયે આ બધા કાર્ય થાય. વાણી એક પ્રકારે, કાર્ય અનેક પ્રકારે, પણ બધા ધર્મ પ્રાપ્તિ અને ધર્મ વૃદ્ધિ ના જ નિમિત્ત રૂપ વાણીના કાર્યો થાય છે, બીજી રીતે કોઈ કાર્યો થતા નથી. નહીતર તો કોઈ એમ લગાડે કે સમક્ષરણમાં પણ જીવ મિથ્યા દ્રષ્ટિ તો રહ્યો છે, તો ભગવાનની વાણી સાંભળીને મિથ્યા દ્રષ્ટિ રહ્યો, માટે મિથ્યા દ્રષ્ટિ રહેવામાં કે થવામાં ભગવાનની વાણી નિમિત્ત થઈને ઊંધો અભિપ્રાય એને થયો કે આમ ન હોય, ભલે વાણીમાં આમ આવે છે પણ એવું મને લાગતું નથી. મને લાગે એ સાચું ને, અને મને લાગે એમ હું માનું કે બીજાને લાગે એમ હું માનું, તો એવું નકાર થવામાં, નિષેધ થવામાં ભગવાનની વાણી નિમિત્ત ન કહેવાય. મિથ્યાત્વ રહેવામાં કે મિથ્યાત્વ થવામાં ભગવાનની વાણી નિમિત્ત ન કહેવાય. એવું નિમિત્તત્વ ત્યાં નથી, તેથી ત્યાં તેવો વ્યવહાર લાગુ પડે નહીં એમ કહેવાય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્યાં જોડવામાં આવે છે કે જ્યાં બે પદાર્થોની વચ્ચે સામ્યતા અથવા સદ્રષ્ટતા દેખાય ત્યાં. સરખાપણું ન દેખાય ત્યાં એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવતો નથી, એવો આરોપ લગભગ કરવામાં આવતો નથી.
સદમત જ્ઞાની હોય અને એની વાણી સામુક જ્ઞાની થાય,
હા, તો જ વાણી એને એ પ્રકારનો બોલવાનો ભાવ આવે. જ્યારે એને આત્માનું સ્વરૂપ બતાવવાનો વિકલ્પ થાય છે, બીજા જીવો સમજે આત્મ પ્રાપ્તિની વિધિ રીત કાર્ય પદ્ધતિ આવી હોય છે, એનો વિષય આત્મા આવો છે, એવું જ્યારે એ કહેવાનો એમને વિકલ્પ થાય ત્યારે કોઈ ને કોઈ જીવનું હિત થવાનું એમાં અનુસંધાન હોય છે, અને એ રીતે નીકળે છે વાણી. એટલે અનેક સંખ્યામાં જીવો પોતાના હિતની ભાવનાથી સત્સમાગમ કરે છે, પોતાની પાત્રતાથી પામે છે. સાંભળ્યા પછી પુરુષાર્થ પોતાને કરવાનો છે એમ પાત્ર જીવને પોતાને લક્ષ્મણ ખ્યાલમાં હોય છે. જ્ઞાની કે જ્ઞાનીની વાણી મારું કાર્ય કરી દેશે એવું એને શ્રદ્ધાનમાં કે સમજણમાં મુમુક્ષુને પાત્રતા વાળાને મટું નથી. એ નહીં કરી દેવા છતાં મારો આત્મા સમજવામાં અને મને નિર્મળતા અને નિર્દોષતા થવામાં, મારું પરિભ્રમણનું દુઃખ તળવામાં, એમને સાંભળવાનો મારો વિકલ્પ થયો, એમના વચનો અવગાહન કરવાનો મારો વિકલ્પ થયો, તો એમના પ્રત્યે એને એટલી જ બહુ ભક્તિ ને બહુ માન આવે છે. ભલે નથી કરી દેતા એ ખ્યાલમાં છે, તો પણ રાગ છે એ પોતાનો ભાવ ભજવ્યા વિના રહેતો નથી. રાગ છે ને એને, તો એ પોતાનું કાર્ય કર્યા વિના રહેતો નથી.
એવું કહ્યું
આગ્રા ગયા હતા તમે, પદમચંદજી તો બહુ જબરા હતા, અને એ ચાકડો મૂક્યો મંચ ઉપર, મંચમાં પાછળના ભાગમાં, એટલે આખી સભાને વિચાર ત્રણ ચાર ચાકડા મૂક્યા હતા પાછળ. એમાં એ કહેતો કે ગુરુદેવ તો અમારે લીએ અનંત તીર્થંકરો સે ભી અધિક હૈ, ક્યોંકે હમારે કાર્ય હોને મેં વો નિમિત્ત હુએ હૈ ને, એમ કરીને સ્પષ્ટીકરણ પણ. ત્યાં રોજ બપોરે એક કલાક પ્રશ્ન ચર્ચાનો રાખ્યો હતો. એવી પ્રશ્નો શરૂઆતથી જ આવ્યા, આવી વાત કેમ લખી છે ગુરુદેવ કે વસ્ત્રધારી મુનિ પણ નહોતા, વસ્ત્રધારી એટલે મુનિ પણ નહોતા, ભલે ત્યાગી જેવા દેખાતા હતા પણ કઈ મુનિ નહોતા, અને તમે તીર્થંકર થી પણ, અને એક બે ની અનંત થી પણ આતે હું તમે સ્થાપવા માંગો છો. પ્રશ્ન એથી વધારે વાર પ્રશ્ન આવ્યો હતો, કેમ કે એક દિવસ આવ્યો હોય, બીજે દિવસે બીજા નવા માણસો આવે, પાછા ફરીને નવા માણસો આવે, એટલે નવા માણસોને તો એ પ્રશ્ન ચાલુ રહે ને. ખુલાસો પણ કર્યો, હા એમની એ વાત પોતાના માટે લીધી છે, પોતાનું કાર્ય સંપન્ન થયું છે એમ પણ નીચે લીધું છે. પોતાનું કાર્ય સંપન્ન થયું એ ભૂતકાળના પરિભ્રમણમાં અનંત તીર્થંકરોના ની સભામાં જઈને પાછો આવ્યો ત્યાં સુધી નહોતું થયું, અને અહીંયા થયું, તો એની અંદર એક ન્યાય એ છે કે જગતમાં કરોડપતિ ભલે હજારો હોય પણ એક લખપતિ માં એને એકદમ દરિદ્ર દશામાં મદદ કરે અને પોતે અબજોપતિ થાય તો એ લખપતિ બધા કરોડપતિ કરતા એને માટે વધારે છે, શ્રેષ્ઠ છે. એ ન્યાય એમ કહેવામાં આવ્યો, એમ કહીને વર્તમાન જ્ઞાનીની વિદ્યમાનતામાં આ લાભ આ જીવે લઈ લેવા જેવો છે, જે અનંતકાળમાં નથી લીધો એનું ધ્યાન દોરવા માંગે છે. અને એવી જ્ઞાની પ્રત્યેના સત્સમાગમની ભાવનાને અહીંયા વ્યક્ત કરવા માંગે છે, જેને એમાંથી કાંઈ પણ ગ્રહણ કરવું છે. કેમ કે પ્રશ્ન બીજો એ આવ્યો એ પૈઠાનગીમાં આવ્યા હતા કે આ એમના માટે વાત હોય તો સિદ્ધાંત નથી, એ તો એમની વ્યક્તિગત વાત થઈ, એને તમે શું કરવા અહીંયા છાપરે ચડાવો છો, કાંઈ એમને બધાને લાગુ પડે નહીં, સિદ્ધાંતો એ બધાને લાગુ પડે, એમની વ્યક્તિગત વાત એમને લાગુ પડે, માટે આવી વાત તમારે બહારમાં મૂકવી ન જોઈ. આમાં તો બધા તીર્થંકરોને અવગણીને ગાંધી સ્વામીને તમે મુખ્ય કરો છો, સમાજમાં આમ ચાલે નહીં. ઠીક છે, એ ભાવનામાં આવવા માટે એવી ભાવના થાય છે જ્યારે જ્ઞાનીની વાણી નિમિત્ત થાય, પોતાને ઉપકારી થાય ને અંદરમાં આત્મનિહિત થાય, પોતાને અનંતકાળનું પરિભ્રમણ છૂટી ગયું છે એવી પોતાને પણ ખાતરી થાય, અંદર પ્રતીતિ થાય, વિશ્વાસ આવે, જ્ઞાનમાં શ્રુત જ્ઞાનમાં એને કેવળ જ્ઞાનની જેમ સ્પષ્ટ ગણાય, ત્યારે એને ખબર પડે છે કે મરવું શું છે અને મરવામાંથી બચવું શું છે, એ એને સમજાય છે. એ જગતને કહેવા માટે એમણે નથી કીધો, એ તો ચર્ચામાં ભૂલી ગયા છે, પણ આ પ્રકાર એક હોય છે એમ જગતની વિચક્ષણ જીવોને પણ ખ્યાલમાં આવે તો એને સત્સમાગમનો મહિમા સમજાય, એની અંદર હેતુ છે. બાકી તીર્થંકરની વાણી છે, તીર્થંકરની વાણી છે અને પદ્મસ્થની વાણી છે, છદ્મસ્થની વાણી છે. તીર્થંકરની વાણીમાં જે સાતિશયપણું છે એટલી એટલી હદે સાતિશયપણને નિમિત્તત્વ કોઈ પણ સદમસ્ત જ્ઞાની કે આચાર્યની વાણીમાં કે ગણધર્વની વાણીમાં પણ હોઈ શકે નહીં. એ તો સમજી શકાય એવી વાત છે. એ વાત નહીં સમજીને આ કઈ છે એમ નથી, પણ આમ કહીને શું કહેવા માંગે છે એવો એની અંદરથી લક્ષ્યાર્થ પકડવો. પણ જેને સૌનું લેવું છે એ સૌનું લે છે, અવળું લેવું છે એ વાત એકની એક હોય છે. પોતાના હિત, પોતાનું હિત કેમ થાય એ દ્રષ્ટિકોણ આવે તો કાંઈ તકલીફ નથી, મુસીબત નથી. અને એ દ્રષ્ટિકોણ છૂટી જાય તો તકલીફનો અને મુસીબતનો કોઈ ભાર નથી. બે વાત એક સાથે છે. શું કહે છે? ધર્મ વૃદ્ધિના વિકલ્પથી વાણીના પરમાણુઓ બંધાયા, તે વાણી સામાજિકને પણ ધર્મની વૃદ્ધિનું નિમિત્ત થાય છે. પાપને તો ધર્મ વૃદ્ધિનું જ નિમિત્ત થાય છે. કોઈ અપાત્ર જીવોને પોતાનું નુકસાન થાય પોતાની અપાત્રતાને કારણે, તો એમાં કોઈ વાણીનો દોષ નથી. પરિમાણના વિષય આવે છે, આ માપનો વિષય છે કે કોઈ જીવ સમ્યક દર્શનથી મોક્ષ માર્ગથી ચ્યુત થાય, ચતુર્થ ગુણસ્થાનથી પણ છૂટીને પ્રથમ ગુણસ્થાનમાં ફરીને આવી જાય, સાદી મિથ્યા દ્રષ્ટિ થાય, તે જીવને સંસારમાં રખડવાનો, પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ, વધુમાં વધુ કાળ અર્ધપુદ્ગળ પરાવર્તન છે. બીજા અનાદિ મિથ્યા દ્રષ્ટિની માફક સાદી મિથ્યા દ્રષ્ટિ કદી અનંતકાળ સંસારમાં રખડે નહીં. એની મર્યાદા આવી ગઈ અને એ મર્યાદા વધુમાં વધુ અર્ધપુદ્ગળ પરાવર્તનની છે. કોઈ જીવ સમ્યક દર્શનથી પડીને અંતર્મૃતમાં ફરીને પાછા મિથ્યા છોડીને સમ્યકમાં આવે, એની જગન્ય મર્યાદા છે, એની ઉત્કૃષ્ટ મર્યાદા અર્ધપુદ્ગળ પરાવર્તન. એ જગન્ય અંતર્મૂર્તિથી માંડીને અર્ધપુદ્ગળ પરાવર્તન સુધીના ગાળામાં કોઈ પણ સમયે એ જીવ પાછો સમ્યક દર્શનને પ્રાપ્ત કરશે, ધર્મને પ્રાપ્ત કરશે અને આગળ વધીને એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરશે. ભવ્ય તો પહેલેથી હતો ત્યારે તો એને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હતું. પછી જે અભવ્ય હોય એને તો સમ્યક દર્શન થાય નહીં. સમ્યક દર્શન થાય એનો મોક્ષ થાય જ થાય, તો પછી અભવ્ય હોય એને મોક્ષ નથી થવાનો, તો એનો અર્થ કે એને સમ્યક દર્શન પણ
નથી થવાનું.
સમ્યક દર્શન તો નથી થવાનું, પણ એને આત્મ સ્વરૂપના સંસ્કાર પણ પડતા નથી. ત્યાં સુધી લ્યો તો કેમ કે સંસ્કાર વાળો પણ પામી જાય છે, એને તો સંસ્કાર પણ ઝીલાતા નથી. ભગવાનની વાણીમાં આવા બધા વિષયો આવે છે એમ અહીંયા લેવું છે. સમ્યક દર્શનથી પડીને પણ જીવ વધુમાં વધુ અર્ધ પુદ્ગળ પરાવર્તન સુધી સંસારમાં રખડે, એ ઉપરાંત જગતમાં અભવ્ય જીવો છે, ભવ્યો પણ છે અને અભવ્યો પણ છે, અનંતા અભવ્યો છે, ભવ્યો અનંતા છે અને અભવ્યો પણ અનંતા છે, અને અભવ્ય અભવ્ય જેવા ભવ્યો પણ અનંતા છે. અભવ્ય એટલે જે જીવને કદી પણ ભવ્યતા જીવ હોય નહીં, કે જેના ફળમાં ધર્મને પામે, ધર્મને પ્રાપ્ત કરે અને એનો સંસારમાંથી ભટકવાનો, પરિભ્રમણનો નિવેડો આવે, એવું અનંતકાળમાં ક્યારેય ન થાય એવી જેની યોગ્યતા છે, જે દ્રવની એવી યોગ્યતા છે. યોગ્યતા પર્યાય પ્રધાન વિષય છે, તો પણ એ દ્રવ્યની એવી યોગ્યતા છે, કેમ કે એ દ્રવ્ય જેવું છે એટલે એને પારિણામિક ભાવે લીધી છે. ભવ્ય અને અભવ્ય અનાદિથી અનાદિ અનંત છે, પારિણામિક ભાવે છે એટલે એને પારિણામિક ભાવે. જેમ પારિણામિક ભાવ અનાદિ અનંત છે, જેમ એને કોઈ કર્મનું નિમિત્ત નથી, એમ ભવ્યત્વ અને અભવ્યત્વને કોઈ કર્મ પ્રકૃતિનું નિમિત્ત નથી. છે જ, થઈ જ થઈ ગયો નથી, છે, હોય જ છે, પહેલાથી અનાદિથી હોય છે, જ્યારથી છે ત્યારથી અભવ્ય છે, નવો અભવ્ય નથી થયો. હા, મૂળથી જ અભવ્ય છે. જે જીવ અભવ્ય છે તે મૂળથી જ અભવ્ય છે, એને કોઈ કર્મ પ્રકૃતિનું નિમિત્ત નથી, કર્મનું બંધન નથી. એટલે કર્મ સાપેક્ષ ભાવને ઉદય ઉપસમ ક્ષોપસમ અને ક્ષાયિક એવો ભેદ લાગુ પડે છે. જ્યારે ભવ્યત્વ ને અભવ્યત્વ ને એ ચારમાંથી એકે ભેદમાં નથી લીધા શાસ્ત્રમાં,
બરોબર,
એને પારિણામિક ભાવમાં લીધા છે. જીવનો શુદ્ધ સ્વભાવ જેમ પારિણામિક ભાવે છે, જ્ઞાયક સ્વભાવ, પરમાત્મ સ્વભાવ, તેમ ભવ્યત્વ અભવ્યત્વ પણ પારિણામિક ભાવે છે. શુદ્ધ સ્વભાવ શુદ્ધ હોવાથી તેને શુદ્ધ પારિણામિક કહેવાય છે, અને ભવ્યત્વ અભવ્યત્વ સાપેક્ષ હોવાથી એકબીજાને એને અશુદ્ધ પારિણામિક કહેવામાં આવ્યા છે. એ 320 ગાથામાં એનો ઉલ્લેખ છે. સમયસાર 320 ગાથા સર્વવિષદ જ્ઞાન અધિકાર. હોય છે ભવ્ય, પણ એ અભવ્ય સદૃશ હોય છે, એને પણ કદી ધર્મના સંસ્કાર, ધર્મની પ્રાપ્તિ કે નિર્વાણ એને કદી થતા નથી. કઈ સરખા કહેવાય, ભવ્ય પણ અભવ્ય જીવા છે એમ કહેવાય છે, ભવ્ય પણ અભવ્ય જીવા છે એમ કહેવાય છે. નિત્ય નિગોદના જીવો છે, અનંતા જીવો નિત્ય નિગોદના હોય છે, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ છે. એમાં નિત્ય નિગોદમાં જે અનંતકાળ અનાદિ અનંત રહે છે એવા પણ જીવો છે, કે જે નિત્ય નિગોદમાં જ રહે છે એવા અનંત જીવો છે. કેટલાક નિત્ય નિગોદમાંથી ઇતર નિગોદમાં આવે છે. 6 મહિનામાં 608 જીવ નિત્ય નિગોદમાંથી ઇતર નિગોદમાં આવે છે, અને 6 મહિનામાં 608 જીવ આ સંસારમાંથી મોક્ષ પામીને નિર્વાણમાં જાય છે, સિદ્ધાલયમાં પધારે છે. તેથી સંસારમાં ઇતર નિગોદથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના પ્રાણીઓ જે પરિભ્રમણ કરે છે એની સંખ્યા સદાય એક સરખી રહે છે, એમાં વધઘટ થતો નથી. અનંતા જીવોની ખાણ જે નિત્ય નિગોદમાં છે એમાંથી 6 મહિનાને 8 સમયમાં 608 જીવો પરિભ્રમણના ચક્કરમાં આવે છે, તો ઓલા પરિભ્રમણના ચક્કરમાંથી છૂટે છે. જગતમાં જેટલા જીવો પરિભ્રમણ કરે છે એટલા નેતા રહે છે, ઓછા નહીં વધારે નહીં. સિદ્ધાલયમાં જવામાં આવું, કેવળ જ્ઞાન ગમે એટલા ને થાય, કેમ કે સમુસરણમાં કેવળ જ્ઞાની તો અનેક જીવો થાય મોટી સંખ્યામાં. નિર્વાણમાં ત્યાં સિદ્ધાલયમાં પહોંચવામાં
બરોબર
એની મર્યાદા છે, ચોક્કસ કાળ પરિમાણ સંખ્યાનું પરિમાણ છે એ બધું વિષય કેવળ જ્ઞાન થતા દિવ્ય ધ્વનિની અંદર પ્રસિદ્ધ થાય છે એમ અહીંયા કહેવું છે.
બરોબર,
ઇત્યાદિ બધી વાત દિવ્ય ધ્વનિમાં આવે છે, ઇત્યાદિ એટલે એ વગેરે અનેક વાતો. જગતમાં કોઈ વિષય એવો નથી, કોઈ પદાર્થ સંબંધનું એવું પરિજ્ઞાન નથી કે જે કેવળ જ્ઞાનમાં નથી અને જે પ્રસિદ્ધ થતું નથી, જેટલું વાણી ગોચર થઈ શકે તેટલું સર્વ વાણીમાં આવે છે, અનક્ષરી વાણીમાં વાણી ગોચર થઈ શકે. પછી ગંધર્વદેવ જે બારની રચના કરે છે એ અક્ષરાત્મક વાણીમાં આવી શકે એટલું ગ્રંથારૂઢ થાય છે. એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે એનાથી અનંતમાં ભાગે છે. કેવળ જ્ઞાનમાં જે જ્ઞાન થયું છે પદાર્થોનું એનાથી અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં, અને દિવ્ય ધ્વનિમાં આવે છે એનાથી અનંતમાં ભાગે બારંગમાં. એ બારંગમાંથી અત્યારે લગભગ બહુ જ અલ્પ રહ્યું છે, નામનું રહ્યું છે. અત્યારે જે આગમ રહ્યા છે એ તો આચાર્યોના બનાવેલા છે અને એ તો બહુ જ ઓછો અલ્પ અંશ છે. જે બારંગ છે એનો ઘણો અલ્પ ભાગ છે. ઇત્યાદિ બધી વાત દિવ્ય ધ્વનિમાં આવે છે, પણ સાંભળનારને તો તે વાણી ધર્મની વૃદ્ધિના પુરુષાર્થનું જ નિમિત્ત છે. ધર્મ વૃદ્ધિ સ્વયંના પુરુષાર્થથી થાય છે, આત્માના પુરુષાર્થથી થાય છે, અને એ પુરુષાર્થ વધે છે, પુરુષાર્થ જાગૃત થાય છે, પુરુષાર્થ ઉગ્ર થાય છે, તેમ ધર્મ વૃદ્ધિ થાય છે અવસ્થામાં. તેથી તે વાણી પુરુષાર્થને ઉપડવામાં નિમિત્ત થાય છે. હવે પુરુષાર્થ કેમ ઉપડે એનો જો વિચાર કરીએ આપણે, તો પોતાના પોતાની શક્તિ પોતાના સામર્થ્યને જ્ઞાન જેમ જેમ સ્પષ્ટપણે જુએ તેમ તેમ પુરુષાર્થ વધે. એમ માણસ કહે છે ને કે જેમ જેમ સંભાળીએ છીએ તેમ વધુ વધુ દુઃખ થાય છે. કોઈ દુઃખનો પ્રસંગ બને છે ત્યારે શું કહે છે, જેમ જેમ સંભાળીએ છીએ તેમ તેમ વધુ દુઃખ થાય. સંભાળીએ એટલે સ્મૃતિ જ્ઞાનમાં લાવે છે, બને છે કે નહીં. એમ જેમ જેમ નિર્મળ જ્ઞાનમાં સમ્યક નિર્મળ મતિશ્રુત જ્ઞાનમાં જેમ જેમ સુસ્પષ્ટપણે પોતાના સામર્થ્યનું ગ્રહનું જાણવું થાય છે તેમ તેમ પુરુષાર્થ ઉગ્ર થાય છે. એવું સુસ્પષ્ટ કથન આત્માના સ્વરૂપ વિશેનું ભગવાનની દિવ્ય ધ્વનિમાં ધોધમાર રીતે આવે છે. જેમ તોપના ગોળા છૂટે ને ગમે એવા અભેદ કિલ્લા હોય એમાં ગાબડા પડે, એમ ભગવાનની વાણીના તોપના ગોળા છૂટે છે અને મિથ્યાત્મના ગઢના કાંગરે કાંગરા નથી ઢગલા થઈ જાય. એવી ધોધમાર વાણીમાં આત્મ સ્વરૂપ આવે છે. એ આત્મ સ્વરૂપ નિર્મળ જ્ઞાનમાં પોતાને અંદરમાં અંદર વળીને જ્ઞાન જ્યારે પોતાના સ્વરૂપને અવલોકે છે, જોવે છે, અનુભવ કરે છે, અને જેમ જેમ એ નિજ સ્વરૂપમાં રહેલી શક્તિઓને નિર્મળ જ્ઞાન વધુ ને વધુ સુસ્પષ્ટપણે ગ્રહે છે તેમ તેમ તે જ્ઞાનની અંદર પુરુષાર્થનો વિશેષ, જેમ કોઈ દરિયામાં ભરતી આવીને ઉછાળો આવે એમ પુરુષાર્થનો ઉછાળો વિશેષ વિશેષપણે આવે છે. જેમ જેમ પુરુષાર્થ વધે છે એમ ધર્મ વૃદ્ધિ થતી જાય છે અવસ્થામાં. આવું દિવ્ય ધ્વનિના સાંભળવાના કાળમાં સમોસરણમાં અનેક આત્માઓમાં અંદર અનંત ગુણોની નિર્મળતાની ધર્મની વૃદ્ધિની ભરતીઓ ચાલતી હોય છે. મુનિઓ છે, બીજા જ્ઞાનીઓ છે, એના આત્મામાં ધર્મ વૃદ્ધિના ઉભરાઓ આવતા હોય છે. ભગવાનની વાણી માત્ર નિમિત્ત છે. જેમ અનેક વાસણની અંદર રહેલું પ્રવાહી સૂર્યના કિરણના નિમિત્તથી ઉભરાવા લાગે, એમ અંદરમાં રહેલા આત્મગુણો અનેક જીવોને ધર્મ વૃદ્ધિથી ઉભરાય ઉભરાય પ્રસિદ્ધ થાય છે. ભગવાનની વાણી સૂર્યની જેમ નિમિત્ત છે. એ સૂર્ય તો એક સરખો તપે છે, પણ યોગ્યતા પ્રમાણે સૌને પોતપોતાની યોગ્યતા પ્રમાણે કાર્ય થાય છે. એટલે અહીંયા તો મુખ્ય મુદ્દો ગુરુદેવને જે કહેવો છે એટલો છે કે અનેક વાતો દિવ્ય ધ્વનિમાં આવતી હોવા છતાં, હવે આ બધી જાણવાની વાતો છે કે અર્ધ પૂતગળ પરાવર્તન સાદી મિથ્યા દ્રષ્ટિ જીવને વધુમાં વધુ રખડવાનો કાળ છે, અનંતા જીવો ભવ્યો છે, અનંતા અભવ્યો છે, આટલી સંખ્યામાં આટલા કાળમાં મોક્ષ જાય છે, ફલાણાનું આમ થશે, આનું આમ થશે, ફલાણા તીર્થંકર થશે, ફલાણા ગણધર થશે, આમ થશે, તે બધું આવે, એ બધો જાણવાનો વિષય છે. પણ પુરુષાર્થ નો વિષય તો આત્મ સ્વરૂપ છે, જેમાંથી જેના આધારે પુરુષાર્થ તેજ થાય છે, સતેજ થાય છે, વૃદ્ધિગત થાય છે, એ અવલંબનભૂત વિષય તો એક પોતાનું શુદ્ધાત્મ પદ છે, પરમાત્મ પદ છે. જેમ જેમ પરમાત્મ પદને નજીક જઈને, અધિક નજીક જઈને, અધિક સમીપ જઈને ગાઢપણે દ્રઢપણે અનુભવે છે, જોરથી પરિણમન એને વળગે છે, અભેદ થાય છે, એમાં જોર વધવાનું કારણ ભગવાનની માની છે. વિષય ભલે દુનિયાભરનો એમાં આવતો હોય તો પણ એની કોઈ મહત્તા નથી, એમ કરીને વાત ક્યાં લઈ ગયા છે કે ભલે આખા જગતની વાતો આવે તો પણ આ વિષય મુખ્ય છે કે ભગવાનની વાણીથી ધર્મવૃદ્ધિનો પુરુષાર્થ થાય છે, આ બહુ મોટી વાત છે. બીજું બધું જણાય છે એ કોઈ મોટી વાત નથી. જીવોની સંખ્યા જણાય નહીં, કે કાળાણોનું જણાયું કે ધર્માસ્થિકાયની વાત આવી, કે ફલાણી આવી, કે આ આવ્યું, કે તે આવ્યું, કે કર્મની આવી વાત આવી, એ કાંઈ નહીં. ચારે અનુયોગનો વિષય આવતો હોવા છતાં જે ધર્મવૃદ્ધિનો પુરુષાર્થ ઉત્પન્ન થાય છે એવું જે નિમિત્ત તત્વ છે એ ભગવાનની વાણીનું મુખ્ય તત્વ છે, એમ વાત લઈ આવ્યા. સરવાળે એમ કહેવા માંગે છે એ તો બીજું સાંભળતો જ નથી, પછી ક્યાં સવાલ છે, આવે છે તો સાંભળતો કાનહોરું કાઢી નાખે. જેને જે મતલબ હોય ત્યાં જ એના પરિણામ વળગે, જેને જેનો એ સાથે મતલબ નથી છાપું જોવે છે કે નહીં. આવડું મોટું પાનું હોય છે, પુસ્તક જેવડું પાનું હોય છે છાપાનું તો મોટું, આવડું પાનું હોય છે, પણ પોતાને જરૂર લાગે અહીંયા જ રોકાય. વેપારનું પાન આવે, પાનું આવે, એમાં દુનિયાભરની ચીજોના ભાવ આવે. પણ બકાલાનો વેપારી હોય એ બટેટાના અને ડુંગળીના ભાવ જોશે, અને સોનાનો વેપારી હશે એ સોનાનો ભાવ જોશે. એની નજર કોલમ ઉપર જશે, કાંદા બટેટા મુંબઈમાં આ ભાવ, પણ એને કઈ જોશમાં છે ને, નજર ફરી જશે. અને જેને એક વેપાર નથી એ પાનું જ ફેરવી નાખશે, એમ આપણે શું જોવાનું છે, આપણે કામની કઈ વાત નથી. એમ હજારો વાત આવે, લાખો વાત આવે છે ભગવાનની દિવ્ય ધ્વનિમાં, પણ પાત્ર જીવ તો એક આત્મા જ સાંભળે છે, એને તો બીજું સંભળાતું નથી. જ્ઞાનીની વાણીમાં પણ પાત્ર જીવ તો આત્મા જ સાંભળે છે, આત્માની જ વાત સાંભળે છે. બીજી જાણવાની વાત પણ જ્ઞાની કહેતા હોય તો પણ એના ઉપર એનું લક્ષ્ય સ્થિર થતું ગૌણ કરી નાખે છે. વાણી તો ધર્મની વૃદ્ધિનું અને ધર્મની ઉત્પત્તિનું જ નિમિત્ત છે. વાણીમાં જે નિમિત્તત્વ છે એ તો ધર્મ વૃદ્ધિ થાય અને ધર્મની ઉત્પત્તિ થાય એવું જ નિમિત્ત પણ મુખ્યપણે છે. બાકી ભલે અનેક વાતો છે તો પણ ભગવાનની વાણી ઝીલીને બાર સભાના પાત્ર જીવો સ્વભાવ તરફ ઝૂકે છે. પાત્ર જીવો તો પાત્ર જીવો સ્વભાવ તરફ ઝૂકે છે, જેનામાં પાત્રતા નથી, માત્ર સમોસરણમાં આવવા જેટલો પુણ્યયોગ છે પણ પાત્રતા નથી, એ ભગવાનની વાણી સાંભળીને પણ કોરે કોરો રહી જાય છે. ત્યાં ઉપર ઉપરથી મહિમા તો કરે છે, એ પણ મહિમા કરે છે ઉપર ઉપરથી, ભગવાનની પૂજા કરે, ભક્તિ કરે, રાગડા તાણે બધું કરે, ન કરે એવું કાંઈ નથી. આવ્યો છે, ભગવાનનો પુણ્ય પ્રભાવ છે, એનો પણ પુણ્ય યોગ છે, કરે બધું ઉપર ઉપરથી, પણ સ્વભાવ તરફ ન ઝૂકે. વાણીમાં જે સાક્ષાત સ્વભાવ તરફ ઝૂકવાનું જે નિમિત્તત્વ છે એ પાત્રતાવાળા જીવોને સુગમપણે સ્વભાવ તરફ ઝૂકવાનું એક નિમિત્ત બની જાય છે. આમ તો અનુભવ પ્રકાશમાં દીપચંદજી એવું લખે છે કે સંતોએ મોક્ષ માર્ગને સુગમ કર્યો છે, શ્રી ગુરુએ મોક્ષ માર્ગને સુગમ કરી દીધો, એમ કરીને મહિમા કરી છે. તો એ તો હજી જેને શ્રી ગુરુ કહ્યા છે એ તો બધા આચાર્ય આદિ છદમસ્ત જીવો છે. જો છદમસ્તની વાણીમાં પણ મોક્ષ માર્ગની સુગમતા થાય છે એવું લાગે છે જ્ઞાનીને, એ જ્ઞાની છે ફક્ત, તો ભગવાનની વાણીમાં એ વાત કેવી વિશિષ્ટ રીતે આવતી હશે કે જેની સરખામણી પણ થઈ શકે નહીં. છદમસ્તની વાણી અને દિવ્ય ધ્વનિની સરખામણી થઈ શકે નહીં, એટલો જબરદસ્ત આંતરો છે બે વચ્ચે, બે ના પ્રકારમાં એટલો મોટો આંતરો છે. એવું ઉત્કૃષ્ટ નિમિત્ત છે કે જેમાં પાત્ર જીવોને સ્વભાવ તરફ ઝૂકવાનું સહેજે સહેજે થાય છે. જેમ ફટાકડાની આખી શું હોય છે, હાર હોય છે ને, છડી એક આવે છે ને, લચ્છી લૂમ હોય છે, એક બાજુ દિવાળી મૂકી ફટાફટ ધાણીની જેમ ફૂટવા માંગે છે, કોઈ ફૂટ્યા વગર ન રહી જાય, એમ ભગવાનની વાણી ખરે અને થડાધડ ધડાધડ અંદરથી પાત્ર જીવો સ્વભાવ તરફ ઝૂકવા માંડે છે. આવું છે કેમ કે એવો સુસ્પષ્ટપણે આત્મા આવે છે, આત્મતત્વને છદમસ્થની વાણી ક્રમથી સમજાવે છે કે જો સામાન્ય આવું છે પછી એમ કે વિશેષ આવું છે, એની અપેક્ષા આમ છે, આની અપેક્ષા આમ છે, આ તો ચારે બાજુથી આખું તત્વ ઊભું કરે છે. ચોમેર ચારે બાજુથી જાણે વાણીમાં આખું તત્વ એક સાથે ઉકસાવીને, જેમ કોઈ હથળીમાં આમળો મૂકી દે કે જો આ આમળો ચોખ્ખો દેખાય છે કે નહીં આમળો છે, એમ આત્મા મૂકી દે એવી દિવ્ય ધ્વનિ હોય છે. એટલે ફટાફટ પાત્ર જીવો તો એકદમ સ્વભાવ તરફ ઝૂકી જાય છે, એવો પ્રકાર બને છે. ત્યાંય સ્વભાવ તરફ નહીં ઝૂકનારા એ કેવી ઊંધાઈ કરી હશે એ વિચારવા જેવો વિષય છે. આવો આત્મા સ્પષ્ટપણે ભગવાનની વાણીમાં દિવ્ય ધ્વનિમાં આવવા છતાં મોઢું ફેરવનાર જીવ પણ ત્યાં હોય છે, મોઢું મળનાર જીવ પણ ત્યાં, એને મળ્યું કેમ કહેવાય, ફેરવું મળી લીધું મોઢું ત્યાંથી, વિચારમાં જેવો વિષય છે. તમે તો વિરોધ કર્યો છે એટલે ખબર હોય છે, શાંતિભાઈ વિરોધ કરેલો છે, આ ભાવની વાત છે. કેવો કેવો ઊંધાઈ નો વેગ કેવો હોય છે, પૂર્વ ભાવનું તો માણસને ન યાદ આવે કેમ કે જાતિ સ્મરણ નથી, શું પણ આ ભાવમાં કર્યો હોય ત્યારે કેવી રીતે ઊંધો પીડ્યો હોય, કેવી કલ્પના કરી હોય, એ દુષ્ટ કલ્પનાનું કેવું સ્વરૂપ છે એ તો ખ્યાલમાં આવે કે નહીં અત્યારે તો. હે, એ બધું સમોસરણ બુદ્ધિ થાય છે જીવને. પરમાત્મા ઘરમાં બિરાજમાન છે અને વિરોધ કરે છે, જ્ઞાની હજી બહાર બિરાજે છે, પણ આ જ્ઞાનમય આત્મા જ્ઞાની અંદરમાં બિરાજે છે અને પરિણામેથી ઉલટું જાય છે, પરિણામ એની સામે જોતું નથી, એની અવગણના કરી અને પુદગળની ભક્તિ કરે છે, જડ પરમાણુની ભક્તિ કરે છે કે હે પરમાણુ મને તું સુખ દે, બાપુ ભીખ માગું છું તું મને સુખી કર, પરમાણુ મનમાં મનમાં હસે છે કે આ મૂર્ખ તો જુઓ, સુખનો ભંડાર એના ઘરમાં છે અને આ મૂર્ખ મારી પાસે કઈ છે નહીં, માગે છે, કરવું શું મારે? હું કહું છું પ્રત્યક્ષપણે કે મારી પાસે કઈ છે નહીં ને તું માગે છો, એમાં મફતની તારી મહેનત જાય છે અને કઈ મળતું નથી તો પણ મારો સમજતો નથી, મારી પાસેથી કઈ મળતું નથી તો પણ સમજતો જ નથી, હવે કરવું શું? આમ છે તો કહે છે કે ભગવાનની વાણી ઝીલીને બાળી સભામાં રહેલા જે પાત્ર જીવો પાછે એમ નહીં કે દેવો જ પામે છે, એમ નહીં કે મનુષ્ય જ પામે છે, તિર્યંચો પણ પામે છે, અનેક તિર્યંચો પામે છે. જેની પ્રકૃતિ ખરાબમાં ખરાબ હોય છે એવા જીવો પણ એ પ્રકૃતિને છોડી દે છે. એ તો પ્રકૃતિ એવી ચીજ છે કે જીવના પરિણામમાં જેને વણાઈ ગયું હોય, એનો આત્મા જે થઈ ગયો હોય, બધું છોડે, પ્રાણ છોડે પણ પ્રકૃતિ ન છોડે, પ્રાણથી વધારે વણાઈ ગઈ છે પ્રકૃતિ જીવના પરિણામ સાથે, એવી પ્રકૃતિને પણ ભગવાનની વાણીનો જાણે પ્રહાર થાય છે અને પ્રકૃતિથી એને છૂટો પાડી દે છે. પ્રકૃતિ વિહીન જે શુદ્ધાત્મા છે એનું એકદમ સીધે સીધું ચોખ્ખું નિરાળા આત્માનું દર્શન કરાવે છે એ વાણી, અને પાત્ર જીવો એમાં ઝૂકી જાય છે, એમાં ડૂબી જાય છે. એવો પ્રકાર ભગવાનની વાણીમાં અનેક જીવોને બને છે. તેમાં ક્યાંય પુરુષાર્થહીનતાની વાત કાઢે કોઈ પણ કે આમાં પુરુષાર્થહીન થાય છે, જો આત્મા સર્વજ્ઞ સ્વભાવી હોય અને જે કાળે જેમ બનવાનું હોય તેમ જ બનતું હોય તો પુરુષાર્થ કરવાનો નહીં રહે, એવું કોઈ એમાંથી પુરુષાર્થહીનતાનું કાઢે તો એવું વાણીનું નિમિત્ત પણ નથી. પુરુષાર્થને ઉગ્ર કરવાનું નિમિત્ત પણ છે, પણ પુરુષાર્થને હીન થવાનું નિમિત્ત પણ નથી. એ તો જાણવાનો વિષય છે, જ્યારે જે થવાનું છે તે થવાનું છે, એ તો જાણવાનો વિષય છે. પણ તું પરમ શુદ્ધ પરમાત્મ તત્વ છો એ તારા અવલંબનનો વિષય છે, જોર તો ત્યાં દેવાનું છે, અવલંબન તો ત્યાં લેવાનું છે. એ વિષય જે મુખ્યપણે વાણીમાં આવે છે એ પુરુષાર્થને જગાડે છે અને પુરુષાર્થને વધારે છે, એ વાણીની ખાસ વિશિષ્ટતા છે એમ અહીંયા કહેવા માંગે છે. જય વિદ્રાગી દિગંબર જીવધારમણો જય હો.